પૃથ્વી અને સ્વર્ગ, ધૂમકેતુ, જ્યાં સતલજના ઉતાવળા વેગભર્યા પાણી હિમાલયની તળેટીનો ભાગ છોડીને પંજાબના મેદાનમાં પ્રવેશ કરે છે, ત્યાં ગગનચુંબી ડુમરાઓની પરંપરા અને નાખી નજર ના પહોંચે તેવા લાંબા લાંબા મેદાનો એકબીજાની સાથે હાથમાં હાથ મિલાવી આજે સૈકાઓ થયા ઘાટી મૈત્રી સાધી રહ્યા છે. જ્યારે જગત બાલ્યવસ્થામાં હતું ત્યારે એ મેદાન ઉપર નિર્ભય અને નિરંકુશ હરણાઓ લીલોતરી ચરતા ફર્યા કરતા, સોનેરી રૂપેરી વાદળીઓના પડછાયા નીચે ઋષિમુનિની ગાયો ત્યાં ચર્યા કરતી, તેના વાછરૂ રૂપાળી નાની ડોકો આમથી તેમ ફેરવીને ચારે તરફ દોડ્યા કરતા. સમીદ લઈને આવતા ઋષિમુનિના સંતાનો જલધી જલના તરંગ જેવા મેઘને ડુંગરાઓ પર ઘૂમતા જોઈ રહેતા. ચારે તરફ નવો પ્રાણ, અમૃતભર્યું જીવન અને સંતોષભરી જિંદગી ભરચક છલકાતા. ન ગણી શકાય તેટલા વર્ષો પહેલા સતલજના કિનારા પર બે સુખી કુટુંબ રહેતા હતા. તેમની સાદી ઝૂંપડીમાં વેદ અને ઉપનિષદનું તત્વજ્ઞાન લખ્યા વિનાનું કે બોલ્યા વિનાનું છાનું છાનું ફેલાયા કરતું હતું. એક કુટુંબનો ગુરુ અને વડીલ ગૌતમ હતો, તેની પત્નીનું નામ સુનંદા અને પુત્રીનું નામ સુકેશી. ગૌતમ પાસે ગાયો હતી. એક દિવસમાં ખેડી શકાય તેવું નાનું ફળદ્રુપ ખેતર હતું અને એક દિવસમાં ફરી શકાય તેટલી ગોચરની જમીન હતી. તેના ખેતરમાં ઝરણા હતા અને ગોચરની જમીનને સતલજ શતદ્રુ પોતે બારે માસ છંટકાવ કરતી. બીજું કુટુંબ ગુરુ શતપર્ણના વડીલપણા નીચે હતું. તે કુટુંબમાં ચાર માણસો હતા, શતપર્ણ પોતે, તેની પત્ની વિશાખા, પુત્ર અરણ્યક અને પાળેલો ધર્મપુત્ર સુમેરુ. શતપર્ણની પાસે 99 ગાયો હતી. ચાર માણસને 12 માસ ચાલે તેટલી કમોદ, જેમાંથી પાકે તેટલી જમીન હતી ને તેની ગાયો ચરાવવા માટે છૂટું મેદાન હતું. જંગલના ફળ ફૂલ લાવવા માટે શક્તિ હતી, ફરવા માટે ડુંગરા ને મેદાનો હતા, ગાવા માટે ખુલ્લું આકાશ અને અખૂટ ધરતી હતા. હવા પાણીને તેજ શરીરને પ્રસન્ન રાખતા, સત્ય અને અહિંસા આત્માને ઉજાળતા, બંને કુટુંબ સુખી હતા. મન અવિકારી હોય ત્યારે કુદરતનું ભર્યું સૌંદર્ય જીવનનો મર્મ કહી બતાવે છે. ડુંગરાઓ પર આરામ લેવા માટે બેઠેલા સમુદ્રના તરંગ જેવા મેઘને નિહાળતા આરણ્યક, સુકેશી અને સુમેરુ વારંવાર મેદાન પર ફરતા તેની ગાયો છૂટી ચર્યા કરતી. ઘણીવાર તેઓ શતદ્રુને નિરંતર વહેતા પ્રવાહને અનિમેષ નયને જોયા કરતા. ઘાટી વનરાજીમાં બેસીને ઝાડની ડાળીઓમાં સંતા કુકડી રમતા તેઓ થાકતા નહીં. આનંદ ભર્યા તેમના જીવનમાં લોભ કે ક્રોધ, સ્પૃહા કે ઈર્ષ્યા હજી પ્રવેશ કરી શક્યા ન હતા. માત્ર કમલપત્રથી ઢંકાયેલી સુકેશીની દેહલતા આરણ્યક સુમેરુના દિલમાં ઉષાના નવરંગી આકાશ જેવા કોમળ ભાવો ઉત્પન્ન કરતી. સૌંદર્ય પછી તે ગમે તેનું હોય, મેઘાછિત હિમાદ્રીના સોનેરી શિખરોનું કે પાનથી ઘેરાયેલા ચંપાના ફૂલનું કે ગુલાબ કળી પર પડેલા મોતી જેવા જલબિંદુનું કે નવકુસુમ જેવી જુવાનીનું. પણ સૌંદર્ય એ ભાવના છે, કલ્પના છે, વસ્તુ નથી, માટે અસ્પૃશ્ય અને અત્યંત પવિત્ર છે. એવા વિચારના પ્રવાહના નીચે સતલજના મેદાન પર ત્રણેય જણા ફર્યા કરતા. આસપાસ જે ગામડાઓ વસ્યા હતા તેમાં બધે આવી વ્યવસ્થા હતી. જે કુટુંબમાં કમોદ વધારે પાકતી તે કુટુંબ બીજા કુટુંબમાં જ્યાં જવ વધારે પાકતા ત્યાંથી કમોદના બદલામાં જવ લાવતું, પાણીના બદલામાં ગાયનું દૂધ મળી શકતું ને દર્ભના બદલામાં નવનીત મળતું. જેને ઘેર માટી વધારે હોય તે બીજાને ઘેર માટીનું પાત્ર મૂકીને દૂધનું પાત્ર લઈ આવતું. છોકરા રમતા રમતા જ્યાં થાકી જાય ત્યાં જમી લેતા. જુવાનો જ્યાં ચાંદની ખીલી હોય ત્યાં બેસતા ને વાતો કરતા સૂઈ રહેતા. ત્યાં આંસુ આનંદ ન પડતા, નિત્ય ખીલેલા ફૂલ ઉપર ભમરાઓ ગુંજરાઓ કરતા. કોઈ ઘેરને બાણું નહોતું, કોઈના ઘરે મર્યાદા ન હતી. નીતિની લીટી ઘરની ચારે તરફ બરફના જેવી પ્રકાશ્યા કરતી. આવી રીતે તે આખો પ્રદેશ સુખી અને શાંત હતો. હરીફાઈને કનિષ્ઠ પ્રકારનું અનુકરણ માનવાની ત્યાં પ્રથા ન હતી. એ પ્રદેશમાં વિવાહને કોઈ જાણતું નહીં, પ્રેમને સૌ પિછાણતા અને પ્રેમથી બંધાયેલા યુગલ મૃત્યુથી છૂટા પડતા નહીં. ત્યાં વિધવા વિવાહનો પ્રશ્ન કોઈ રાજસી પ્રકૃતિના માણસે હજી રજૂ કર્યો નહોતો, કારણ કે ત્યાં કોઈ બાલ વિધવા થતી નહીં અને મોટી વિધવાઓ બધી પવિત્ર રહેતી. ત્યાં કોઈ વિધુર ન હતો, કારણ કે પ્રેમનું બંધન પુરુષ સ્ત્રી સૌને માન્ય હતું. ત્યાં માણસને મારનાર ડાક્ટર ન હતા, કારણ કે જીવાડનાર કુદરત હતી. ત્યાં ખોટી મોટાઈ, દંભ ભર્યો વિવેક કે અકારણ ધમાલ ન હતા. વસ્તુના ભાવો ન હતા, વ્યાપાર ન હતો, વ્યવહાર ન હતો, મંદિરો ન હતા, કથા ન હતી, રાજ ન હતું, રાજા ન હતો, કાયદો ન હતો, યંત્ર ન હતા, હતો માત્ર પ્રેમ. પ્રેમથી વસ્તુ મળતી ને અપાતી. ધર્મ ખુલ્લા મેદાનમાં ઈશ્વરની પૂજા કરતો. કથા માત્ર અંતરમાં જ ચાલતી. સૌ પોતે પોતાના રાજા હતા. નીતિ એ કાયદો હતો, સત્ય એ મર્યાદા હતી. સદ્ગુણને સૌ ધર્મ માનતા, શૌર્યને મંત્ર સમજતા, એવો એ અદ્ભુત પ્રદેશ પૃથ્વી ઉપર સ્વર્ગ જેવો પ્રકાશતો. ઘનશ્યામ વાદળાઓ હિમાલયને ઘેરી ઊભા હતા. જ્યાં જુઓ ત્યાં અદ્ભુત રંગોની અદ્ભુત મિલાવટ જામી હતી. એ વખતે સતલજ પાસેના એક સૌથી ઊંચા ડુંગરા પર આરણ્યક અને સુકેશી બેઠા હતા. બધા મેદાનોમાં ઘાસ પર ફૂલની જાજમ પથરાઈ ગઈ હતી. ડુંગરાઓ ધોવાઈ ધોવાઈને પશ્ચાતાપ પછી બનેલા હૃદય જેવા નિર્મળ થયા હતા. ઝાડ ઉપર નીલો રંગ પથરાયો હતો. પક્ષીઓ દોડતા હતા, મેઘ ઉડતા હતા, કુદરત ખીલી હતી. પ્રેમના વિકાસની જે ઋતુ કહી છે તે ઋતુ હતી. સુકેશીના શરીર પર તેના છુટ્ટા વાળ ઉડી રહ્યા હતા. તેણે કમલપત્રથી શરીરનો નીચેનો ભાગ ઢાંક્યો હતો અને ફૂલની ચાદર માથા પર ઉડી હતી. આરણ્યક તેના કાનમાં ફૂલ પરોવી રહ્યો હતો. અચાનક જેમ શરીરમાં વીજળીનો સંચાર થાય તેમ બંનેએ અકથ્ય રોમાંચ અનુભવ્યો. પ્રેમની મૂંગી ભાષા તેમની આંખોમાં બોલતી હોય તેમ ઘડીભર બંને અનિમેષ નેને સામસામે જોઈ રહ્યા. આરણ્યક ફરી તેનો ઉત્તરીય ગોઠાવામાં ગૂંથાયો. આ વખતે મેઘ નીલાંબરી પૃથ્વીને ચૂમતા હતા. શિખરો મેઘને સ્પર્શતા હતા. વેલીઓ વૃક્ષને વળગી હતી અને વનના મોરલા પાસે ઢળકતી ઢેલો ફરતી હતી. એટલામાં સુકેશની દ્રષ્ટિ આરણ્યકના હાથ પર પડી. આરણ્યકે પોતાની મુઠ્ઠીમાં કંઈક સાચવી રાખ્યું હતું. મંદ હાસ્ય કરીને સુકેશીએ પોતાના કોમળ હાસ્યથી આરણ્યકની મુઠ્ઠી ઉઘાડી. જેમ વાદળમાંથી ઢંકાયેલી ચંદ્રની કાંતિ વાદળો દૂર થતા શોભી રહે તેમ મુઠ્ઠી ખુલતા જ ઇન્દ્રનીલ મણીની હરિયાળી કાંતિથી આસપાસની જમીન પ્રકાશી રહી. આ શું છે આરણ્યક? બોલીને સુકેશીએ ઇન્દ્રનીલમણી પોતાના હાથમાં લીધો. આ પથ્થર મને શતદ્રુની ખીણમાંથી મળ્યો છે. નીલાકાશ જેવોનો ઘેરો શ્યામ રંગ અત્યંત મોહક છે. સુકેશી ઇન્દ્રનીલમણી તરફ જોઈ રહી. મણી વધારે ને વધારે સુંદર લાગતો હતો. સ્ત્રી સહજ પ્રેમ ભર્યા ઉમળકાથી તેણે મણી પોતાની છાતી પર લગાવ્યો. શ્રીકંઠના લાંછન જેવું તે સુકેશીના સુંદર વક્ષસ્થળને શોભાવી રહ્યો. આરણ્યક આ મોહક સૌંદર્ય જોઈ રહ્યો. પોતાની કમલપત્રથી ઢંકાયેલી છાતી પરથી હળવે રહીને સુકેશીએ ફૂલની ચાદર દૂર કરી. પ્રભાતમાં જેમ કમળ સંપુટ અર્ધ ખીલ્યું અર્ધ વણ ખીલ્યું શોભી રહે તેમ સુકેશીનું રસ યૌવન શોભી રહ્યું. જેમ ભીના શ્વેત બરફના ખંડમાં ઘનશ્યામ મેઘનો રંગ સોસરવો નીકળી હિમશકલને અવર્ણ્ય જાંબુડા રંગથી રંગી રહે તેમ એ રસપ્રદેશને ઇન્દ્રનીલમણીએ રંગી દીધો. કિંચિત હાસ્ય કરીને સુકેશી આરણ્યક તરફ ફરીને બોલી, આરણ્યક આ મણી તો મને શોભે એવો છે. આરણ્યકે અત્યંત પ્રેમથી એ મણીને સુકેશીની ફૂલની ચાદરમાં છુપાવી દીધો. એ મણી તારો જ છે સુકેશી. એ વખતે નીલા મેદાન પર થઈને સુમેરુ ડુંગર પર ચડતો હતો. તે ચડતા ચડતા થંભી ગયો. સુકેશીના જમણા હાથને ખેંચીને આરણ્યક તેના સ્નેહથી નીચે નમતા નેણ ચૂમી રહ્યો હતો. સુમેરુ આ જોઈને થંભી ગયો. તે વખતે એ મેદાન પર પહેલી વહેલી ઈર્ષ્યા ઉદ્ભવી. પાસેનો એ ડુંગર મોટા અવાજ સાથે નીચે દડી પડ્યો. તેના અવાજથી વન રૂજ્યા, પક્ષીઓ નાઠા, પશુઓ દોડ્યા અને પર્વતોએ પડઘા આપ્યા. એ અવાજથી સુકેશી અને આરણ્યક જાગી ઉઠ્યા અને તેમની નજર ડુંગર પરથી પડતો મોટો પથ્થર અને ડુંગર પર ધીમે ધીમે ચડતો સુમેરુ બંને દેખાયા. સુમેરુને ત્યારથી ઈર્ષા થઈ છે. તેને ઘણી ઘણી ખીણો ખૂંદીને બીજા અનેક લાલ પીળા ચળકતા પથ્થરોની માળા લટકાવી છે, પણ તેમાં ક્યાંય પેલા ઇન્દ્રનીલમણી જેવો પથ્થર નથી. એક દિવસ ગુરુ શતપર્ણ પાસે જઈને સુમેરુએ કહ્યું કે
મારે હવે અરણ્યવાસ કરવો છે.
અત્યંત મધુર અવાજથી ગુરુ બોલ્યા, કેમ બેટા, તને શાથી એકાંતવાસ પ્રિય બન્યો છે? સુમેરુએ કચવાતા ઉત્તર આપ્યો,
સુંદર પ્રભાત જેવી સુકેશી આરણ્યક સાથે ફરે છે.
ગુરુએ કિંચિત હસીને ઉત્તર આપ્યો, જે પ્રદેશમાં મનુષ્યો પ્રેમની ઈર્ષા કરે છે, યોગ્ય યુગલને ઈર્ષ્યાથી જુએ છે, ત્યાં નરકની ગંધ પ્રગટ થાય છે. ત્યાં યૌવનમાં રસને બદલે વિકાર પ્રગટે છે, ત્યાં પવિત્ર પ્રેમની સૃષ્ટિને બદલે વિલાસની બદબો છૂટે છે. હે પુત્ર, તું પણ તારી કોઈ યોગ્ય સહધર્મચારીની શોધીને સુખી થા.
ગુરુદેવ, હું સુકેશીને જ મેળવીશ. આરણ્યકે તેને એક ઇન્દ્રનીલમણી આપ્યો છે, હું તેને 10 આપીશ.
ગુરુદેવ નિશ્વાસ નાખીને બોલ્યા, ત્યારે આ પ્રદેશની સ્વર્ગીય અવસ્થા હવે ભૂસાઈ જશે. વેરના પડઘા જેવું નિષ્ઠુર હસીને સુમેરુ ચાલ્યો ગયો અને એકલો જુદો વાસ કરીને રહ્યો. સુમેરુના એકાંતવાસ પાસે અનેક સ્ત્રીઓ રંગીન પથ્થર લેવા જાય છે. કમલપત્ર જેવા કિંચિત લાલ પથ્થર, વિષ્ણુના ઉત્તરીય જેવા મીઠા પીળા રંગના પથ્થર અને ઘેરા ગંભીર જળ જેવા નીલા પથ્થર સુમેરુ પાસેથી જ મળે છે. તેના બદલામાં ગાયો, જવ, કમોદ, નવનીત અને દૂધ તેને ત્યાં ચાલ્યા આવે છે. ત્યાંની સુંદરીઓ હવે કમલપત્રના દાંડાથી કાન પૂરવાને બદલે લાલ પથ્થરને લટકાવવાનો શોખ ધરાવે છે. સૌ એ શોખને પૂરવા પરાધીન બન્યા છે. સુમેરુએ ત્યાં નવો કાયદો ચલાવ્યો અને જાણીએ અજાણીએ સૌ તેની સત્તા તળે આવ્યા. આજ દિવસ સુધી સૌ સૌની જરૂરિયાત પ્રમાણે વસ્તુઓ આપ લે કરતા. દરેક વસ્તુ સરખી કિંમતની હતી ને બધી સરખી ઉપયોગી હતી. પણ સુમેરુએ પથ્થરના રંગ અને સૌંદર્ય પરથી દરેક પથ્થરની જુદી જુદી કિંમત આંકી. સુમેરુ પાસે ઘણી વસ્તુઓ આવી પડી ને જેમને જરૂર હતી તેઓ વસ્તુ વિના રખડવા લાગ્યા. એક વખત એક જુવાન માણસ સુમેરુ પાસે આવ્યો. તેણે સુમેરુને જવ આપ્યા અને નવનીત માંગ્યું. સુમેરુએ જવાબ આપ્યો કે
જવને બદલે નવનીત નહીં આપું, મારે બેમાંથી એકની જરૂર નથી.
પેલા જુવાને કહ્યું કે ત્યારે મારે જરૂર છે માટે તમારે આપવું જોઈએ.
પણ એ તો મારું છે, તે કેમ અપાય?
સુમેરુ આ શબ્દો બોલ્યો ત્યારે સુસવાટ કરતો પવન દેવદારના વન સોસરો નીકળી ગયો. આ પ્રદેશમાં આ શબ્દ અને આ વિચાર નવા હતા, ત્યારે એ ચીજનો ઉપયોગ શો? પેલા જુવાને પૂછ્યું. ખડખડ હસીને સુમેરુએ જવાબ વાળ્યો,
સત્તા મેળવી તે.
ફરી વન ધ્રુજ્યા. આ નવા વિચાર પૃથ્વીને અપવિત્ર કરતા હતા. સત્તા એટલે શું? ભોળા જુવાને પ્રશ્ન કર્યો. તે વખતે બીજી દિશામાંથી અનેક સ્ત્રીઓ અને પુરુષો સુમેરુના એકાંતવાસ તરફ આવતા દેખાયા. કેટલા ગાયો લઈને, કોઈક જવ લઈને, કોઈક કમળ અને કંદ લઈને અને ઘણા તો નવનીત, દૂધ અને માટી લઈને આવતા દેખાયા. સુમેરુ તેના તરફ જોઈ રહ્યો અને પછી પેલા ભોળા યુવાન તરફ ફરીને ગર્વથી બોલ્યો,
જો આનું નામ સત્તા. કેટલા માણસો આ તરફ આવે છે?
આખું ટોળું સુમેરુ પાસે દોડી આવ્યું. કેટલાક બૂમ પાડતા હતા, અમને લાલ પથ્થર આપો. કેટલાકે આસમાની પથ્થર પર નજર ઠેરવી હતી. કોઈકને પીળા પથ્થરનો મોહ હતો. સત્તાધીશની ઢબથી સુમેરુએ બધાને કહ્યું,
સૌ શાંત રહો.
ટોળામાં એકદમ શાંતિ ફેલાઈ ગઈ. સુમેરુએ કેટલાક ધોળા અને પીળા કટકા કાઢ્યા. સૂર્યના કિરણ નીચે તેઓ પ્રકાશવા લાગ્યા. એ શું છે? એ શું છે? અમને એવા કટકા આપો. આખા ટોળામાંથી સૌ બોલવા લાગ્યા. એક કટકાને ઉપાડીને સુમેરુ બોલ્યો,
આનું નામ સુવર્ણ અને આ ધોળો કટકો તે રજત.
અમને સુવર્ણ આપો, અમને રજત આપો, અમને બંને આપો.
શાંતિ રાખો,
ફરી સુમેરુ બોલ્યો અને આખું ટોળું શાંત થઈ ગયું.
સુવર્ણ કોને કોને જોઈએ છે?
મને, અમને, ના અવાજથી વાતાવરણ ભરાઈ ગયું. સુમેરુ સંતોષથી હસવા લાગ્યો.
ત્યારે જુઓ આ પાત્ર, આવા 100 પાત્ર જવથી ભરી આપશે તેને આટલું સુવર્ણ મળશે.
સુમેરુએ એક માટીનું પાત્ર લઈને ક્રિયા સમજાવી. સૌ બાઘા મંડળ માફક ઉભા રહ્યા અને પછી જેની પાસે દૂધ હતું તેણે આગળ ધર્યું.
પણ આ દૂધ છે તેનું?
સુમેરુએ માટીના નવા પાત્રથી દૂધ ભરવા માંડ્યું. રજત અને સુવર્ણના કટકા સૌ લેવા લાગ્યા, અંદર જોવા લાગ્યા, અરસપરસ દેખાડવા લાગ્યા. છેડથી આરણ્યક અને સુકેશી આવતા હતા. આખા ટોળામાં સુમેરુ સ્વામી જેવો શોભી રહ્યો હતો. તે પેલા ભોળા જુવાન તરફ ફર્યો.
જુવાન માણસ, તારે મારા દાસ થવું છે?
દાસ એટલે શું?
સત્તા એટલે શું? એ તે જોયું?
હા.
ત્યારે દાસ એટલે શું તે હવે જો. આ બધું એક તરફ મૂક, પથ્થર સરખા ગોઠવો, પણ એ કમલપત્રો ગોઠવી દે, પેલી જગ્યાએ દરભાસન નાખી દે.
ભોળો જુવાન તે પ્રમાણે કરવા ગયો. સુમેરુ ટોળા તરફ ફર્યો.
તમને યાદ રહી જાય માટે બોલો, 100 પાત્ર જવના બરાબર 3 સુવર્ણના કટકા.
આખું ટોળું એક સાથે બોલી ઉઠ્યું, 100 પાત્ર જવના બરાબર 3 સુવર્ણના કટકા,
150 ઘડા દૂધના બરાબર 10 રજતના કટકા.
અને એવા ઘોંઘાટથી હિમાલયના વન ગાજવા લાગ્યા.
500 ગાયનો 1 ઇન્દ્રનીલમણી.
એના પડઘાથી પહાડ પણ છવાયા.
10 ઇન્દ્રનીલમણીની 1 સ્ત્રી.
એ વખતે સુકેશી ને આરણ્યક ત્યાંથી પસાર થતા જરા થોબ્યા. ટોળાએ સુમેરુનું પ્રત્યુત્તર વાળ્યું, 10 ઇન્દ્રનીલમણીની 1 સ્ત્રી. અત્યંત ખીણ હૃદયથી એ યુગલ ત્યાંથી ચાલ્યું ગયું. સુમેરુને આખી રાત્રિ નિદ્રા આવી નહીં. તેને પાસે અખૂટ સમૃદ્ધિ હતી, એક દાસ પણ હતો અને બીજા અનેક થવાની તૈયારીમાં હતા. છતાં એ આજે સુખે સૂતો નહીં. નીલોત્પલ જેવા સુકેશીના નયન તેને વારંવાર યાદ આવતા હતા. તે પોતાના અમૂલ્યવાન પથરાઓને લઈને સવારે આરણ્યકને ત્યાં ગયો. પ્રભાતનો સૂર્ય કમલપત્ર પર પડેલા જલબિંદુનો સોનાનો મુગુટ રચી રહ્યો હતો. ખુલતા ફૂલ ગુલાબી રંગના કમળો જરાક પોપચાઓ ઘડીને પ્રભાતને નિરખતા હતા. ને સુકેશી ત્યાં જળપાત્ર લઈને ઊભી હતી, છેટેના મેદાનમાં સારસ ફરતા હતા. પોતાના મહામૂલ્યવાન પથરાઓ સુમેરુએ સુકેશીના ચરણે ધર્યા. સરોવરથી પાણી ભરીને પાછી ફરતી સુકેશી ઘડીભર ત્યાં થંભી. વન એને જોવા થંભ્યા હતા ને સુમેરુ અત્યંત તૃષ્ણાથી એને નિહાળી રહ્યો હતો.
સુંદરી,
તે બોલ્યો. તેના શબ્દમાં વિવળતા હતી અને નસે નસમાં ઘેન હતું.
સુંદરી, હું તારી પાછળ આવ્યો છું. ઇન્દ્રનીલ મણી કરતા પણ વધારે મૂલ્યવાન અસંખ્ય પથરાઓ હું તારા માટે લાવ્યો છું. હું તને એમનો હાર કરી આપીશ.
સુમેરુ, સુકેશીએ જવાબ પાડ્યો, પ્રેમને તે કદી જોયો છે? અવાક બનીને તે ઊભો રહ્યો. સુકેશીના પ્રવાલ જેવા હોઠ પર સ્મિત ફરક્યું. તેણે ફરી પૂછ્યું, પ્રેમને તે જોયો છે?
ના.
ત્યારે જો, આનું નામ પ્રેમ, જેને તું સંખ્યાથી કે માપથી માપી શકે નહીં, સત્તા અને વૈભવથી ખરીદી શકે નહીં, જે અપ્રમેય છે ને અજેય છે. પોતે પેલા ભોળા માણસને સમજાવ્યું ને, પોતે પેલા ભોળા માણસને સમજાવ્યું કે જો આનું નામ સત્તા, એનો જ પ્રતિધ્વનિ સંભળાતો હોય તેમ સુમેરુના કાનમાં શબ્દો ગૂંજી રહ્યા. જો આનું નામ પ્રેમ, અને જો એ ક્યાંથી જન્મે છે તે. સુકેશીએ સામેના દ્રશ્ય તરફ આંગળી કરી. સુમેરુ એ તરફ જોઈ રહ્યો. ખીલતા કમળના રંગથી પાણી છવાયું હતું. મેદાનોમાં મયુરની કળા હતી. સારસ બેલડી ધીમે હલકતી ચાલે ફરી રહી હતી. વૃક્ષો, પશુઓ અને વેલીઓ બધાના ઉપર સૌમ્ય તેજ ફેલાઈ રહ્યું હતું. જો આ પ્રેમની સૃષ્ટિ, એટલું બોલી સુકેશી ત્યાંથી ચાલી ગઈ. સંધ્યાના સૂર્યે રંગો પૂર્યા હતા. આરણ્યકે સુકેશીના નીલા હરિયાળા મેદાનો વટાવી દૂર દૂરના ડુંગરાઓ પર નજર નાખી ચાલ્યા જતા હતા. તેમનું આ ગામમાંથી છેલ્લું પ્રયાણ હતું. સુમેરુએ સુકેશીની આશા છોડી હતી, પણ વિષય જાય અને વિષયનો રસ રહી જાય તેમ તેની તૃષ્ણા ગઈ હતી ને તૃષ્ણાના કાંટા રહ્યા હતા. સુકેશી અને આરણ્યકને જતા જોઈ તે તેમની પાસે આવ્યો.
તમે ક્યાં જાઓ છો?
તેણે પૂછ્યું. જ્યાં પ્રેમની સૃષ્ટિ છે ત્યાં. જો પેલા દૂર દૂર સોનેરી રસે રસેલા હિમાદ્રીના શિખરોની પેલી મેર.
અને અહીં?
અને અહીં શું? અહીં હવે પૃથ્વી રસ નહીં મૂકે, મનુષ્યો નિર્ભય નહીં રહે, કુદરત કળા નહીં ખીલવે. ધ્રુજતા ધ્રુજતા સુમેરુએ પૂછ્યું,
એમ કેમ?
જ્યાં કામ મપાય ત્યાંથી કલા જાય, વસ્તુ મપાય ત્યાંથી વૈભવ જાય, મનુષ્ય મપાય ત્યાંથી સ્વર્ગ જાય. તે પૈસા ઉત્પન્ન કર્યા, હવે મનુષ્યોમાંથી પ્રેમ જશે. સાચા પ્રેમને મનુષ્યો ખરીદીની વસ્તુ માનશે. હવે આ જમીનમાં એવું વાતાવરણ આવશે કે મનુષ્યો પ્રેમ નહીં પણ વૈભવને, વિલાસને, વગને, મોટાઈને, સામાજિક મહત્તાને પ્રધાન પદ આપશે. હવે કોઈ પ્રેમને ખાતર નહીં પડે. આ જમીનમાંથી પ્રેમની ઋતુ જશે. અષાઢી મેઘ પ્રેમ નહીં પ્રગટાવે. વિરહ અને વિરહના આંસુ નહીં હોય. સાચું શૌર્ય નહીં હોય. કામિની અને પીયુ નહીં હોય. ઋતુ નહીં હોય. ઋતુનો રસ નહીં હોય. ઉત્સવ, ઉલ્લાસ, શૃંગાર, તેજ કાંઈ નહીં હોય. જીવન નિરસ બનશે. કામના રસને બદલે યંત્રની નિયમિતતા હશે. ઉદારતા બેવફાઈ મનાશે
આતિથ્ય ગાણપણ ગણાશે, પ્રેમ સગવડતા લેખાશે, પ્રજા બોજો મનાશે અને વિલાસ શૃંગાર મનાશે, છાની વિકાર વૃત્તિ ચતુરાઈમાં ખપશે અને પ્રેમની સૃષ્ટિ પર જ જગતનું પુનર્વિધાન છે એમ છેક મૂળમાંથી રૂપાંતર કરવાને બદલે માણસો ચારે તરફ થીગડા મારવાનું શરૂ કરશે. સુમીરુને ચક્કર આવવા માંડ્યા.
આ ક્યારે બનશે? ત્યારે મનુષ્યો કેવા હશે?
સુમીરુ, તે જે શરૂ કર્યું છે એ હવે બન્યા જ કરશે. જ્યારે સ્થિતિ પરિપક્વ થશે ત્યારે મનુષ્યો સર્પ જેવા હશે, બોલ્યા વિના બીજાને હણશે ને હણ્યા વિના શાંતિ નહીં પામે. સોનેરી રંગથી ઢંકાતા હિમાદ્રની અનેક શિખર ઉપર ગુલાબી રંગની કલગી ફૂટતી હતી. આરણ્યકને સુકેશી તે તરફ દૂર દૂર ચાલ્યા ગયા. આછા અંધકારનો પછેડો પૃથ્વીને વીંટવા લાગ્યો. સુમેરુ થપ દઈને નીચે બેસી ગયો. તેણે પોતાનું મોં બે હાથથી છુપાવી દીધું.
ઓ મહાન પિતા,
તેનાથી છેવટે આર્ત સ્વરે બોલાઈ જવાયું.
સ્વર્ગ જેવી આ પૃથ્વી આટલી બધી જળ બની જશે અને તે માત્ર મારા દોષથી? તો હવે આ નવા વિચારો શી રીતે નાશ પામે?
એને ચારે તરફ અંધારા બોલતા હોય તેમ લાગ્યું. ફેલાયેલા ખોટા વિચારોના ડાગ પૃથ્વી પરથી નાબૂદ કરવા માટે સ્વાર્પણના ઊના ઊના લોહીનું ખમીર જોઈએ.